સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ દરેક ભક્તોને જય વાલા ભક્તો દિવ્ય મંદિરમાં બિરાજી આપણને સર્વને પોતાની મૂર્તિના દર્શનનું સુખ આપતા એવા અનંત બ્રહ્માંડના રાજાધિરાજ આપણા પ્રાણ પ્યારા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ તથા વાત્સલ્ય મૂર્તિ એવા પૂજ્યપાદ સ્વામી તથા દરેક બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદ વર્ય રમેશ ભગત વગેરે પાર્ષદો અને વાલા તમામ ભક્તજનો, આજનો પરમ પવિત્ર દિવસ આજથી ધરુર માસનો પ્રારંભ થાય છે તો એવા પવિત્ર મહિનાની અંદર આપણે ભગવાનના ગુણગાન ગાવાશે, ભગવાનની દિવ્ય કથા સાંભળવી છે, તો આવો મહારાજને પ્રાર્થના કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનને સંભાળીએ કે હે મહારાજ, એક મહિના સુધી અખંડ તમારી મૂર્તિનું ચિંતન થાય, અખંડ આનંદમાં રહીએ, ભજન થાય, હાલતા ચાલતા ખાતા પીતા હરેક ક્રિયામાં તમારું સ્મરણ થાય એવી હે ઘનશ્યામ મહારાજ, અમને સર્વને ભક્તિ આપજો એવું બળ પ્રેરજો. અમે સર્વે તમને રાજી કરવા માટે આ વહેલા વહેલા જાગી અને મંગળાના દર્શન કરી તમને રાજી કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, તો મહારાજ તમે રાજી થાઓ એ જ અમારી સાધનાનું ફળ છે. તો ભગવાનના કીર્તન સાથે આપણે ભગવાનને સંભાળીએ. પ્રાત સમે શ્રી પુરુષોત્તમની મૂર્તિ મનમાં સંભારુ રે. પ્રાત સમે શ્રી સબ ગાયે ભગવાનનું ધ્યાન ધરો. મૂર્તિ મનમાં સંભારુ રે. પ્રાત સમે શ્રી પુરુષોત્તમની મૂર્તિ મનમાં સંભારુ રે.
પ્રાત સમે શ્રી પુરુષોત્તમની મૂર્તિ મનમાં સંભારુ રે.
નખશિખ નિરહો નખશિખ શોભાની રખે નાથની.
નખશિખ શોભાની રખે નાથની.
નખશિખ શોભાની રખે નાથની.
નખશિખ શોભાની રખે નાથની.
કોટે કામ છબી વારુ રે. પ્રાત સમે શ્રી પુરુષોત્તમની મૂર્તિ મનમાં સંભારુ રે.
પ્રાત સમે શ્રી પુરુષોત્તમની મૂર્તિ મનમાં સંભારુ.
ધ્યાન ધરો લાડેલા ઘનશ્યામને સંભાળો. સહિત કુચ કુમ કુમ
સહિત કુચ કુમ
કુમ સોલ ચિન્ન સહિત કુચ કુમ કુમ
સહિત કુચ કુમ
ઓ અંકિત પલન વિસારુ. પ્રાત સમે શ્રી પુરુષોત્તમની મૂર્તિ મનમાં સંભારુ રે.
પ્રાત સમે શ્રી પુરુષોત્તમની મૂર્તિ મનમાં સંભારુ રે.
ઓ જમણે ચરણે નખની કાંતિ सहित गणु शोभे रे जुगल चरण नख मंडल जोता जुगल चरण नख मंडल जोता भक्त तना मन लो भेरे प्रात समय श्री पुरुषोत्तम पूरति मन मा संभारो रे
प्रात समय श्री पुरुषोत्तम आनंद कहे कर लटका करता दीन दयाल रे प्रात समय श्री पुरुषोत्तम सुंदर मूर्ति धारू रे प्रात समय
प्रात समय श्री पुरुषोत्तम मूर्ति मन मा संभारू रे
Swami Narayan, Swami Narayan,
Swami Narayan,
Swami Narayan,
Swami Narayan,
Swami Narayan, Swami Narayan, Swami Narayan. Narayan, Swami Narayan,
Swami Narayan,
Swami Narayan, Swami Narayan,
Swami Narayan,
Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan,
Swami Narayan,
Narayan, Swami Narayan, Swami Narayan,
Narayan,
Swami Narayan, Swami Narayan, Swami Narayan,
Swami
Narayan, Swami Narayan,
Swami Narayan,
Swami Narayan, Swami Narayan,
Swami Narayan,
Swami Narayan, Swami Narayan,
Swami Narayan,
Swami Narayan, Swami Narayan,
Hare Hare,
Swami Narayan, Swami Narayan, Swami Narayan.
Swami Narayan,
Swami Narayan, Swami Narayan, Swami Narayan,
Swami Narayan,
Swami Narayan,
Swami Narayan,
Swami Narayan,
Swami Narayan,
Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan,
Swami Narayan, Swami Narayan,
Swami Narayan, Swami Narayan, Swami Narayan,
Swami Narayan,
Swami Narayan,
Swami Narayan, Swami Narayan,
Narayan,
श्री घनश्याम महाराज जय, हरे कृष्ण महाराज जय। वाला भक्तों, पवित्र धनुर्मास में भगवान ना भक्तों वेला जागी अने नित्य कर्म करी ભગવાનનું ભજન કરવું જોઈએ, કથા સાંભળવી જોઈએ। 12 મહિનામાં એક મહિનો આવે ધનુર્માસ, એટલે આ ધનુર્માસ બહુ પવિત્ર મહિનો છે, જેની અંદર શ્રી કૃષ્ણ નારાયણ વિદ્યા ભણવા ગુરુના આશ્રમમાં ગયા હતા। સાંદિપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે વેદ વેદાંગ ઉપનિષદ અને ધનુર્વિદ્યા વગેરે શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો। કારણ કે ભગવાન પણ આ લોકમાં આવે છે જ્યારે મનુષ્ય લીલા કરતા થકાદ વર્તે છે, આપણને બધું શીખવાડે છે। ગુરુ આશ્રમમાં રહી અને ગુરુની ખૂબ સેવા કરે છે, ગુરુના રાજીપાથી 3 જ મહિનામાં તમામ વિદ્યા જેમણે પ્રાપ્ત કરી છે કૃષ્ણ અને બલરામે, પછી જ્યારે વિદ્યા ભણી અને ઘેર જવા તૈયાર થયા ત્યારે ગુરુને દંડવટ કરી પ્રાર્થના કરી, ગુરુ મહારાજ તમારો અમારી ઉપર બહુ ઉપકાર છે, તમે અમને સરસ વિદ્યા ભણાવી છે, વિદ્યામાં પણ આ બે એવા પારંગત કે ગુરુ એકવાર જે પાઠ આપે એ તરત જ એને તૈયાર થઈ જતો, બીજી વાર પૂછવું ન પડે। ત્યારે ગુરુને એમ ચૂકો, આ સામાન્ય વ્યક્તિ નથી, આ તો સ્વયં ભગવાન હોય એવું લાગે છે। અને જ્યારે ગુરુ દક્ષિણા માગવાનું કીધું ત્યારે ગુરુએ એમ કીધું કે બેટા કૃષ્ણ અમારો પુત્ર છે ને એને સમુદ્ર લઈ ગયો છે, સમુદ્રમાં નાવા ગયો એટલે ડૂબી ગયેલો હશે, માટે ગુરુ દક્ષિણામાં અમે માગીએ છીએ કે અમારો પુત્ર તમે અમને પાછો લાવી આપો। ભગવાન કૃષ્ણ અને બલરામ રથ તૈયાર કરી અને સમુદ્રને કિનારે આવ્યા છે। સમુદ્રને એમ થયું કે આજ મારે આંગણે ભગવાન પધાર્યા છે, સમુદ્ર પણ મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરી બધા પ્રકારના પૂજાપા લઈ અને ભગવાનનું પૂજન કર્યું છે। ભગવાને એમ કીધું છે સમુદ્ર અમે અહીંયા આવવા એટલા માટે આવ્યા છીએ કે તે અમારા ગુરુના પુત્રને મોટા તરંગથી તે લઈ લીધો છે, માટે પુત્રને તું પાછો આપી દે। ત્યારે સમુદ્રએ હાથ જોડ્યા છે, મહારાજ મેં તમારા પુત્રને લીધો નથી પણ મારી અંદર એક રાક્ષસ રહે છે 5 જન્ય નામનો, એ રાક્ષસે તમારા પુત્રને કદાચ માર્યો હોય, તમારા ગુરુના પુત્રને। એટલે પછી ભગવાન જળમાં પડ્યા છે, અંદર જઈ 5 જન્ય નામના રાક્ષસની સાથે યુદ્ધ કર્યું છે અને માર્યો છે, પણ એના શરીરમાં એ પણ બાળક હતો નહીં, એટલે એની પાસે જે 5 જન્ય નામનો શંખ હતો ને ભગવાને લઈ લીધો। યુદ્ધ વખતે ભગવાને શંખ ફૂંકાર્યો હતો ને એ શંખ હતો। પછી તરત ભગવાન ત્યાંથી સૈમીપુરીમાં ગયા છે, ધર્મરાજાને ત્યાં જ્ઞાન ન હોય તો જમપુરીમાં તો હોય જ, એટલે ત્યાં જઈ અને કીધું છે, શંખ વગાડ્યો એટલે તરત ધર્મરાજા આવી ગયા છે। ધર્મરાજાએ કીધું કે મહારાજ તમે પધાર્યા, આજ અમારી જમપુરી પાવન કરી, ભગવાન ક્યારે જાય કહો, આવું કંઈ કામ પ્રસંગ હોય તો જાય, નકર કાંઈ ભગવાન ત્યાં જાય, મહારાજ જોવાને સ્વરૂપાનંદ સ્વામીને મોકલ્યા હતા, તો કે પધારો મહારાજ બહુ પૂજન કર્યું, આરતી કરી, સ્તુતિ કરી કે અમે અમારા ગુરુના પુત્રને લેવા આવ્યા છે, અહીંયા હોય તો આપી દે. યમરાજા કહે છે, મહારાજ તમારા ગુરુનો પુત્ર અહીં યમપુરીમાં આવ્યો છે, માટે લઈ જાઓ. પછી એણે સુપ્રત કર્યો છે ગુરુના પુત્રને, એને ઉજ્જૈન આવી અને ગુરુને પોતાનો પુત્ર અર્પણ કર્યો છે, અને ગુરુ મહારાજનો રાજીપો બહુ મળ્યો છે અને બહુ આશીર્વાદ આપ્યા, જાઓ તમારી જગતમાં ખૂબ કીર્તિ વધશે. એટલે આ રીતે આ પવિત્ર દિવસે શ્રી કૃષ્ણ નારાયણ બલરામ ગુરુના આશ્રમમાં વિદ્યા ભણવા ગયા હતા. વિદ્યા ભણી, ગુરુને રાજી કરી અને આશીર્વાદ મેળવીને ઘેર આવ્યા છે, એવી કથાઓ બધી પુરાણોમાં પડી છે. એવો પવિત્ર દિવસ એટલે આજ આપણા દરેક મંદિરે ઠાકોરજીને વહેલા થાળ ધરાવે, ભગવાન ભણવા જાય છે એવી રીતે એને દફતર આપે, રમકડા આપે, જમવાનું આપે, પેંડા આપે, નાસ્તો આપે, એ રીતે એક ભક્તની ભાવના જે કાંઈ હોય એ ભગવાન આવી લીલાઓ કરી અને પૂરી કરતા હોય છે. ભગવાનને રાજી શા વાસ્તે કરી શકે? તો આવા અમુક સમય ઋષિ મુનિઓએ ગોઠવી દીધા કે એને લઈને ભગવાનને રાજી કરવાનું ભક્તોને તાન ચડે. સારા સારા ભગવાન માટે થાળ બનાવે, ભાવથી જમાડે. આપણે પહેલાં ઘનશ્યામ મહારાજ નહોતા પધરાવ્યા ત્યારે બહુ બહેનો બધા સારા સારા ભોજન બનાવીને થાળ લાવતા અને જમાડતા. હવે એ બધું કારણ કે ઘનશ્યામ મહારાજ આગળ ધરાવાય નહીં, એટલે અહીંયા પૂજારી પાસે સોળે હોય એટલે બોળે થઈ જાય, તમારો થાળ આવે ને અડે એટલે. પણ તમારી ભાવના ભગવાન સ્વીકારે છે. તો આ રીતે ભગવાને પોતાના ભક્તોને સુખ આપવા માટે આવી અનેક લીલાઓ કરેલી છે. ભગવાન પણ જેવા ભક્તનો ભાવ હોય એવી રીતે થાળ જમતા. મહારાજ એવું કહેતા કે સમયમાં અમારે ઘડીએ ને ઘડીએ થાળ જમવો પડે છે. મહારાજ કે હર વખત થાળ જમવો એ કઠણ કામ છે. આપણે જમીન બેઠા હોય ને પછી આમ કોઈ કહે લો ફરી વાર જમો તો આપણે ના પાડીએ ને, નહીં હો ભાઈ જમી લીધું છે હવે નહીં. ત્યારે ભગવાનને તો દેશાંતરથી ભક્તો આવે ને એમની ભાવના હોય તો તરત થાળ બનાવે અને ભગવાન હર વખત થાળ જમતા. એ એક સહન કરવું પડે છે. હા, આપણને એમ થાય ભગવાનને બહુ મજા, પણ એને બધા ભક્તની ભાવના પૂરી કરવી પડે છે. તો એવી રીતે ભગવાન સ્વામિનારાયણ પણ બધા ભક્તની ભાવના પૂરી કરી અને ભક્તોને રાજી રાખતા. આપણે શિબિર વખતની કથા સદગુરુવર્ય નિષ્કુળાન સ્વામી વિરચિત ધીરજ આખ્યાની કથા આપણે શિબિરમાં કરી હતી. એ કથા જ્યાંથી અધૂરી છે ત્યાંથી આખો ધનુર્માસ એ કથા આપણે સાંભળવાની છે. જેની અંદર ધ્રુવજીની કથા આપણે સાંભળતા હતા. ધ્રુવજીએ નાની ઉંમરમાં ખૂબ તપ કર્યું છે, ભગવાનને રાજી કર્યા છે. ભક્તની હિંમત જોઈ અને ભગવાન રાજી રહે છે. કડવું હોળું છે, 15 કડવા સુધીની કથા આપણે શિબિરમાં પૂરી કરી હતી. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે હિંમત જોઈ હરિજનની હરી રહે છે હાજર હજૂર, પણ ભાંગે મને ભક્તિ કરે તેથી શ્રી હરિ રહે છે દૂર. ભક્તિ કેવી કરવી? હિંમત સહિત. ભાંગે મને ભક્તિ ન થાય ઓ ભાઈ. જો હિંમત હોય ને ભક્તિ કરીએ દઢતાથી, દઢ મન કરી, તો ભગવાન એવી ભક્તિથી ખૂબ રાજી થાય છે. પણ હવે મન ભાંગલું હોય આપણું, થોડો કારહો આવે તો તરત આપણે ધર્મને એમ છોડી દઈ, મંદિરે આવવાનું બંધ કરી દઈ, કથામાં જવાનું બંધ, આળસ થઈ જાય, તો એ ભાંગે મને ભક્તિ કરી કહેવાય. કહો માટે એવી ભક્તિ કરો દઢ મનથી કે જે ભક્તિથી ભગવાન ધ્રુવજી ઉપર જેમ રાજી થયા એમ આપણી ભક્તિથી પણ ભગવાન સ્વામિનારાયણ રાજી રાજી થઈ જાય. સ્વામી એમ કહે છે હાચાને ભગવાન મોંઘા છે, મોંઘા નથી મહારાજ. આ દિવસમાં બધી જે હાચા ભગત થયા ને એ બધાને ભગવાન સોંઘા થયા છે, એને મોંઘા નથી. અને સ્વામી કે ખોટાને નજડે ખોળતા તે દિવસ કે આજ. જો ખોટા માણસોને ખોટા ભગતને ભગવાન મળતા નથી. અરે ખોટો રૂપિયો દુકાને જાઓ લઈને તો પાછો આવે છે, દુકાનવાળોએ ના પાડી દે કે ખોટો રૂપિયો નહીં હાલે. એમ ઘણા ભગત ખોટા રૂપિયા જેવા હોય. ઠાકોર જેમ કે તું ખોટો સ્વભાવ, તારી ભક્તિ અમને માન નથી. હાચા થાવ ભગત ખરેખરા ભગવાનના, નિત્યમત્તાથી જીવન જીવો, ભગવાનની આજ્ઞા પાળો, ભગવાનનું ભજન કરો, નિખાલસ રહો, તો એવા ભક્તને ભગવાન આજ પણ હોંઘા છે. કળયુગમાં સતયુગમાં હોંઘા હતા અને આજ મોંઘા છે એવું નથી. ખરેખરા ભક્તને તો આજ પણ ભગવાન સોંઘાશે. માટે સ્વામી એમ કહે છે કસર મૂકી કરી થાવો ખરા હરિના દાસ. કસર બધી આપણી છે ને ખોલી ખોલીને કાઢવી પડે છે. હંમેશા ભગત મુમુક્ષુ આત્મા હોય ને એ પોતાની ખોટ ખોલ્યા કરે છે, ઉભુક્ષુ હોય બીજાની ખોટ ખોલ્યા કરે છે. માટે આપણે તો પોતાની કસર ટાળી અને ભગવાનને રાજી કરવા છે, ખરેખરા હરિના દાસ થવું છે. હરિના દાસ થાય ને એનો વાસ ભગવાન પાસે થાય છે, અને હરિના દાસ ખરેખરા થાય કોઈ દી ઉદાસ ન હોય. એ તો આઠે પર આનંદના સમુદ્રમાં ઝીલતા હોય, ભગવાનના આનંદમાં પ્રસન્ન મને ભક્તિ કરતા હોય છે એવા દાસ પાસે નિષ્કુળાન સ્વામી કે ભગવાન નિવાસ કરીને રહે છે. વળી કહું વર્ણ વિધ્રુવજી ની વાત જી, વળી કહું વર્ણ વિધ્રુવજી વાત શીત સહે છે દિન ને રાત જી,
શીત ને ઉષ્ણ સહે છે દિન ને રાત જી,
હે તે માન થાય કોઈ કાળ કલિયાત જી,
તે માન થાય કોઈ કાળ
કરવા હરીને રાજી રળિયાત જી,
કરવા હરીને રાજી રળિયાત જી,
હે જ કરવા હરીને રાજી વાત. સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી કહે છે વર્ણવીને કહું છું, જે તપ કરતા ડાઢ તડકો ભૂખ તરસ રાત દિવસ સહન કરે છે, એ સહન કરવામાં ક્યારે મન એનું ગ્લાની પામતું નથી, થાકતા નથી. એક જ નિશ્ચય કર્યો છે કે બસ ગમે એમ થઈ જાય પણ ભગવાનને રાજી કરવા છે. ધ્રુવની કથામાંથી આપણે પણ નક્કી કરવું જોઈએ કે આપણે જીવનમાં ભગવાનને રાજી કરવા છે. ધ્રુવજી રાજી કરી શકે તો આપણે શું ન કરી શકીએ? માણસ તો જે ધારે કરી શકે છે, નક્કી કરવું પડે છે કે મારે ભગવાનને રાજી કરવા છે, ભગવાનને મેળવવા છે, મારે આ જન્મે ભગવાનને પામી જવું છે. ધ્રુવજી કાંઈ સામાન્ય બાળક નહોતો, એ તો રાજાનો રાજકુંવર હતો. એને ઘેર કોઈ વૈભવનો ટોટો નહોતો, એને કોઈ દુઃખ નહોતું, કે એને કોઈ બીજી આશા નહોતી કે વૈભવ મળે એટલા માટે તપ કરું. કેવળ એણે ભગવાનને રાજી કરવા માટે આવું આકરું તપ કર્યું છે. બાકી બીજા ત્રીજા ઘણા તપ કરતા હોય, સાધના કરતા હોય, પણ કંઈક ઈચ્છા હોય છે. રાજી કરવા મહારાજને સુખ દુઃખ સહે છે શરીર, અડગ ઉભા એક પગ ભર ધારી ડટતા મન ધી. એક પગે ઉભા રહી શરીરને સ્થિર કરી સુખ દુઃખને ગણ્યા સિવાય મનની ડટતા પૂર્વક ધ્રુવજી એક પગે ઉભા રહીને તપ કરે છે. તપ કરવા જ્યારે એ ઉભા રહ્યા છે ત્યારે વનના પ્રાણીઓ બધા એને દુઃખ દેવા નજીક આવે છે. રોજ ગેંડા પાડા અરણા સશા સે મર સુરા ગાય, આવે એવા વળી દુઃખ દેવા પણ બીવે નહીં મનમાં. 5 વર્ષનો બાળક, આ તો ક્ષત્રિય કુળનો બચ્ચો હશે માટે એને બીક નથી. મરદ પુરુષની છાતી ધ્રુજી જાય એવું વન હોય, આવા મોટા ભયંકર પ્રાણીઓ અરણા પાડા ગેંડા હાવજ વાઘ બધા હુકારા કરતા એને ત્રાડું મારતા હોય તો ન્યા ધીરજ રહે ખરી, પણ ધ્રુવજી જરાય બીતા નથી. આપણે તો અંધારે રાતમાં લઘુ કરવા જવાનું છું હોય તો બીક લાગે, એ કોઈ હશે તો નહીં ને ન્યા. કહો ખબર હોય કે આ ઘરમાં બાવણું બનશે, કોઈ હોય નહીં, છતાંય બીવેલો. ત્યારે 5 વર્ષનો બાળક, મનમાં જરાય બીક નથી. ગૃજ ગીત ચિલ ચીબરી કાક કરુરી સુખરી કપોત, ભ્રમર તમર બોલે ટીડડા ઠામ ઠામ દમકે ખજો. એક એક થી અધિક પાપી પાડે ભજન માં ભંગ, ત્રોય તોય ધ્રુવજી નથી ધ્રુજતા ધરી ધીરજ કરી દ્રઢયં. બધા ભજનમાં ભંગ પડા, માણસ તો ત્યાં કોઈ છે નહીં, પણ વનના પ્રાણીઓ પડખે આવી અને હોકારા કરે છે, ટીડડા બોલે છે, ભમરા બોલે છે, એક એકથી અધિક આ બધા વિઘ્ન પાડવા આવે છે, પણ ધ્રુવજી જરાય ભગવાનમાંથી તપમાંથી ડકતા નથી. નક્કી જ કર્યું છે કે દેહ 100 પડી જતો પણ ભગવાનને મેળવવા છે. દેહમ પાચ્યામી વા અર્થમ સાધ્યામી, આમ ગુણાતન સ્વામી કહેતા હતા કે દેહ 100 પડી જતો પણ આ દેહ કરીને ભગવાનને મેળવી લેવા છે. તપ કરતા કરતા 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા, 4 મહિના. ખાન પાનની ખબર નથી, નથી કરતા નિદ્રા નયણે, ભજે છે ભગવાનને વારંવાર વયણે. ખાનપાનની કોઈ પરવા કરી નથી. પત્ર ખાઈને પહેલાં રહેતા હતા, પાંદડા ખાઈને, શરૂઆતમાં કોઠા બોરા ખાઈને રહેતા, પછી એ બંધ કર્યું, પાંદડા ખાઈને રહેતા એ બંધ કર્યા છે. વારંવાર મુખમાંથી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, આ 12 અક્ષરનો મંત્ર નારદજી આપેલો એ મંત્રનો જપ કરે છે. જોલું ખાતા નથી, નકર એક પગે ઉભા જોલું ખાય હેઠા પડી જાય ને, અડગ ઉભા છે. આપણે તો પૂજામાં એક પગે એક માળા કરવી હોય તો 3 વાર પડી જઈશ. બોલો, વિચાર તો કરો, મન સ્થિર નથી રહેતું. જેનું મન સ્થિર હોય ને એ જ એક પગે ઉભો રહી શકે છે. મન ન સ્થિર હોય, એક માળા કરવી હોય ને ઊભા પગે એક પગે, તો એ થતી નથી. વિચાર તો કરો, 6-6 મહિના સુધી એક પગે ઊભા છે, કેટલું મન સ્થિર કર્યું છે, કેટલી દ્રષ્ટિ કાબુમાં કરીશ, કેટલો દેહનો અનાદર કર્યો હશે, અને મુખમાંથી અખંડ શ્વાસોશ્વાસ નારાયણનું નામ જપે છે. શ્વાસોશ્વાસે સમરે સુખદાયી શ્રી ઘનશ્યામ, પળ એક પામતા નથી એહ ભજનથી વિરામ. શ્વાસોશ્વાસ ભગવાનને હંભારે છે, એક પળ પણ વિરામ નથી પામતા. આપણે આ કથામાંથી શીખવાનું છે કે ધ્રુવજી એક પળ જો ભગવાનનું નામ લેતા બંધ નહીં થતા તો આપણે પણ આવો અભ્યાસ કરવો જોઈએ. સંભારો ભગવાનને, સુખી થવું હોય તો બસ. બીજી બધી સને વિપત્તિઓ જ્યાં સુધી હરિસ્મરણ નથી થતું ત્યાં સુધી જ ઊભી રહી છે. જે ભક્ત હરિસ્મરણમાં જે મંડી પડે છે એને કોઈ વિપત્તિ પછી આવતી નથી. વિપત્તિ તો ભજનથી બધી દૂર થઈ જાય છે. માટે જેને વિપત્તિ દૂર કરવી હોય એને મોટા મોટી સાધના છે હરિસ્મરણ. બસ માંડો જપવા, દઢ મન રાખીને માંડો જપ કરવા, બધી ક્રિયામાં ભગવાન ભજો. તનને રાખ્યું છે તપમાં, મન રાખ્યું છે મહાપ્રભુમાં, દેહ વિના તન મન બીજે રાખ્યું નથી કહું ક્યાં. તનને તપમાં રાખ્યું છે, શરીરથી જોરદાર તપ કરે છે, મન રાખ્યું છે ભગવાનમાં. આમ જુઓ ને બહુ તપસ્વી હોય ને શુષ્ક હોય છે, ક્રોધી હોય છે, પણ આ ભક્તિભાવથી ધ્રુવજી ભરપૂર છે. તપ કરે છે છતાંય મન તો ભગવાનમાં ઓરોતપ્રોત થઈ ગયું છે. મહાપ્રેમથી ભગવાનનું ચિંતન કરે છે, ભાવથી ભગવાનની નક્ષિક મૂર્તિ નિરખે છે અને એની અંદર ગુલતાન થઈ ગયા છે. 5 મહિના તપ કરતા કરતા વહી ગયા, 6ઠો મહિનો શરૂ થયો. પાણી પીવાનું, પાંદડા ખાવાનું બધું બંધ કરી દીધું. 6ઠા મહિને તો શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું. વિચાર કરો, ભગવાનને પછી આવવું જ પડે ને. હે, શ્વાસ લેવાનું બંધ કરે એટલે ઓક્સિજન વિના ઘડી ન રહેવાય. ધ્રુવજીએ 6ઠા મહિને તો શ્વાસનો નિરોધ કર્યો હશે. બોલો, ત્યારે ભગવાનને આવવું પડે છે. એનું તપ જોઈ અને બધા દેવતાઓ દાનવો આશ્ચર્ય પામી ગયા છે. ઓહો, આવું તપ તો બીજાથી થાય નહીં. જોઈ તપે જનનું બાળપણ, પણનું બહુ પેર, માનવ દાનવ ને દેવતાને કહો કેમ નાવે મને મેર. આવો નાનો બાળક જયારે આટલું તપ કરતો હોય ત્યારે હવ ને મેર થાય, હવ ને દયા આવી જાય. ઓહો, એટલું બધું તપ ન કરવું જોઈએ. બોલો, બધાને એમ થયું કે ઓહો, આવું તપ નાના બાળ વયમાં ધ્રુવજીએ કર્યું છે, પણ આવું તપ કરવાની એને શું જરૂર છે. તપ તો હવે છેલ્લે કરાય 50-60 વર્ષ પછી, ખાઈ પી ઉતર્યા પછી કહો. પણ નાની વયમાં તપ, નાની વયમાં તો હારા હારા ભોગ ભોગવાના, હારા કપડાં, ખાન પાન, મોજ શોખ કરીને બાળપણું વિતાવવાનું હોય છે. ત્યારે ધ્રુવજી વિચાર તો કરો, 5 વર્ષની ઉંમરે આજ ભગવાનને રીઝાવા કોઈ ન કરી શકે એવું તપ કરે છે. દયા બધાને આવી ગઈ છે, ત્યાં તો ભગવાન તો બહુ દયાળુ છે. 6ઠો મહિનો પૂરો થવા આવ્યો ને ત્યાં ભગવાન રીઝી ગયા છે એના તપ ઉપર. વિષ્ણુ તેહને વિલોકીને રીજાયતી રમાપતિ, નિષ્કુળાનંદ કહે નાથજી ઈચ્છા દેવા પૂરણ પ્રાપતિ. 6ઠા મહિને શ્વાસ રોકીને જ્યારે એવું ભજન ઉપાડ્યું ને ત્યારે ભગવાન વિષ્ણુને એમ થયું કે હવે મારે દર્શન દેવા પડશે. આવી ગયા છે ભગવાન વિષ્ણુ, પહેલાં તો અંતરમાં દર્શન દીધા છે. અંતરમાં ધ્રુવજીને દર્શન થયા છે. નક્ષિક ભગવાનની મૂર્તિ નિરખી અને આનંદ આનંદ વિભોર થઈ ગયા છે. આંખ ખોલતા નથી, ભગવાનને આમ છું અંતરમાં જ્યાં સુધી દર્શન આપીશ ને ત્યાં સુધી આંખ નહીં ખોલે. અંતરમાં મૂર્તિ અદૃશ્ય થઈ તરત આંખ ખોલીશે ત્યારે બહાર ભગવાન ઊભા છે, વિષ્ણુ ભગવાન દર્શન દેવા માટે. શંખ ચક્ર ગદા પદ્મ વૈજયંતી માળા કિરીટ મુંગટ પીળું પિત્તાંબર આવી રીતે ભગવાનને દર્શન આપ્યા છે. ધ્રુવજી તો બે હાથ જોડી અને નિરખી જ રહ્યા છે. 5 વર્ષનો બાળક શું બોલે, કહો એને શું બોલતા આવડે. ભગવાનને એમ છું કે આને સ્તુતિ કરતા નહીં આવડે. પછી ભગવાને પોતાના હાથમાં શંખ હતો ને એ ધ્રુવજીને ગાલે અડાડ્યો છે અને એ શંખ અડતાની સાથે જ ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા છે. યોંત પ્રવિશ્ય મમ વાચમિતામ પ્રસુપ્તામ સંજીવત્યખિલ શક્તિધર સ્વધામના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણ ત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. શંખ ડાડ્યો ને ભગવાને જ્યારે ધ્રુવજી વેદની સ્તુતિ બોલવા માંડ્યા છે. ભગવાનનો પ્રતાપ તો જુઓ, ભીણ્યા વિનાનો બાળક છે, આજ ભગવાને એક શંખ ગાલે અડાડ્યો ત્યાં વેદની સ્તુતિઓ બોલવા માંડ્યો છે. ધ્રુવજી ભગવાનને નમસ્કાર કરે છે કે હે ભગવાન, તમે મારા અંતરમાં પ્રવેશ કરીને મારી સુતેલી વાણીને આજ તમે સજીવન કરી છે. મન બુદ્ધિ અને અંતકણ ઇન્દ્રિયોને તમે સત્કર્મ કરવામાં પ્રેરણા આપનારા હે પુરુષોત્તમ નારાયણ, આપના ચરણમાં હું વારંવાર વંદન કરું છું. હે કૃપાના સાગર, મારા તપથી નહીં પણ આપની કૃપાથી જ તમે મને દર્શન આપ્યા છે. ધ્રુવજીને ભગવાને દર્શન આપ્યા પણ એનું માન નથી આવ્યું કે મારી સાધનાથી મારા તપથી ભગવાને મને દર્શન આપ્યા. એમ કહે છે કે હે કૃપાનાથ, તમારું જે મને દર્શન થયું છે ને એ તમારી કૃપાથી જ થયું છે. મારી કોઈ એવી સાધના નહોતી કે હું તમારું દર્શન કરી શકું. ભગવાને ધ્રુવજીને કીધું છે કે ધ્રુવજી, તમારે તો રાજ કરવાનું છે. ધ્રુવજીએ કીધું છે કે મહારાજ, રાજ મારે કરવું નથી, મારે તો તમારા ધામમાં આવવું છે. ત્યારે ભગવાન કહે છે, બેટા ધ્રુવ, તારે 36,000 વર્ષ સુધી રાજ ચલાવવું પડશે. કારણ કે જ્યાં સુધી તમે રાજ નહીં ભોગવો ત્યાં સુધી તમારો જે મનનો સંકલ્પ હશે, આગલા જન્મની જે વાસના છે તમારી રાજ ભોગવવાની, એ પૂરી નહીં થાય. માટે આટલું રાજ ભોગવશો ને પછી તમને હું ધામમાં લઈ જઈશ. કારણ કે ભગવાન એવા દયાળુ છે, પોતાના ભક્તનો આગલા જન્મની અંદર કે આ જન્મમાં કોઈ પણ સંકલ્પ હોય છે એ ભગવાન ગમે ત્યારે પૂરો કરે છે. ભગવાન ધ્રુવજીને કહે છે કે ધ્રુવજી, તમે આગલા જન્મમાં તપસ્વી બ્રાહ્મણ હતા, બહુ તપ કર્યું હતું ભગવાનને રાજી કરવા માટે. તપ કરતા હતા વનની અંદર, એ જ સમયે આજુબાજુના ગામમાંથી એકવાર રાજા અને રાણી આ વનમાં વિહાર કરવા આવ્યા છે, ફરવા નીકળ્યા હતા. તપસ્વી આ બ્રાહ્મણે આ રાજા રાણીને જોયા, એના વૈભવ, એના મોજ શોખ, એના કપડાં ઘરેણા જોઈ અને આ તપસ્વી બ્રાહ્મણને એમ છું, હું તો તપ કરીને મરી ગયો, આહા હા, રાજા અને રાણી કેવા સુખ ભોગવે છે, કેટલો આનંદ કરે છે, કેવા ખાનપાન ને ખુશી મજામાં ફરે છે. મારે તો અહીં કોઠા બોરા ખાઈને પાણી પીને રહેવાનું આખી જિંદગી. આવી રીતે એણે વિચાર કર્યો છે બ્રાહ્મણે. તપ કરતા કરતા રાજા થવાની ઈચ્છા થઈ છે અને એમ માને છે, જો હું રાજા બન્યો હોત ને તો મને કેવો આનંદ આવત, આ બધું સુખ ભોગવત, રાજ દરબારમાં સોનાના સિંહાસન ઉપર રાણીની સાથે બેસીને વૈભવ બધા ભોગવત. આ વિચાર એને થયો. આ રાજા રાણીને જોયા પછી એટલે એ વાત એના અંતરમાં ચોંટી ગઈ. જે વિચારો હતા ને વાસનાના રૂપમાં ફેરવાઈ ગયા. બ્રાહ્મણ વારા ઘડીએ તપ કરતા કરતા પણ એ વાતને યાદ કર્યા કરે છે. સમય જતા એનું આયુષ્ય પૂરું થયું એટલે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો છે. પણ રાજા બનવાની વાસના હતી ને એ રહી ગઈ છે. તેથી બીજે જન્મે એ તપસ્વી બ્રાહ્મણ ઉત્તાનપાદને ત્યાં ધ્રુવજી રૂપે આવ્યા છે. એટલે ભગવાન એમ કહે છે કે ધ્રુવજી, તમારે પૂર્વજન્મની રાજા થવાની વાસના હતી, એટલા માટે તમારે હવે આ મોટું રાજ 36,000 વર્ષ સુધી ભોગવવાનું છે. ભોગવો, મજા કરો, અંતે હું તમને ધામમાં લઈ જઈશ. કાંઈ પણ ઈચ્છા હશે ને તો ભગવાન પૂરી કરશે. છે કાંઈ ઈચ્છા? રાજા થવું છે કે શેઠ થવું છે? ભગવાન સિવાય જો ઈચ્છા બીજી કરીને તો ભગવાન બીજા જન્મમાં એ બધું બનાવશે. હા, બહુ પૈસા થવા, પૈસાવાળું થવું હશે તો આ જન્મમાં નહીં થાવ તો આવતા જન્મમાં સંકલ્પ હશે. તો રાજા થવું હોય તો બનશે, વડાપ્રધાન થવું હોય તો બનાવશે. હું થવું છું તમારે કહો. ધ્રુવજીને આ પૂર્વજન્મનો સંકલ્પ રહી ગયો. બ્રાહ્મણ હતા, પવિત્ર તપસ્વી. એટલે ભગવાન કહે છે કે ધ્રુવજી, તમને પૂર્વજન્મની આ વાસના હતી એટલે તમારે રાજ ભોગવાનું છે. પૂર્વજન્મની તમારી આ તપશ્ચર્યા હતી એ પૂર્ણે તમે 5 વર્ષે વનમાં જઈ શકી અને આવું તપ કર્યું છે, ધીરજ રાખી અને અમને પ્રસન્ન કર્યા છે, માટે આ તમારા પૂર્વજન્મનો પ્રતાપ છે. આટલું કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. ધ્રુવજી વિચારમાં પડી ગયા કે ઓહો, ભારે કરી, મારે તો ભગવાનને પામવું હતું અને ભગવાને આ રાજ વળગાડ્યું. રાજ કર્યું પછી ભગવાનની આજ્ઞાથી 36,000 વર્ષ સુધી, અને પછી પોતાના પુત્ર વત્સરને ગાદી હોપી અને યમુનાને કિનારે જઈને પાછી ભક્તિ કરવા લાગી ગયા છે. આ મોટા મોટા રાજાની એક ખાસિયત હતી કે સમય થાય એટલે ભજનમાં લાગી જતા. આ કથા એવું શીખવાડે છે આપણને, સમય થાય ત્યારે ભજનમાં લાગી જાઓ. 60 વર્ષ થાય, 70 વર્ષ થાય તો ઘણા હજી વ્યવહાર મૂકતા નથી. કે છોકરાને ખબર ન પડે, ક્યાંક ઊંધું મારે. ભાઈ તો હરખું જ કરશે, ઊંધું નહીં મારે, હવે તમે ઊંધું માર્યું છે, હવે હોળું કરો. હા, પેલા જૂના જમાનામાં જુઓ ને, હાહુ હોવને સાવી આપે જ નહીં. એક હોવે કીધું કે હાઉ બા, હવે તો સાવી આપો, મારે ઘેર દીકરાની હોવ આવી ગઈ, હું હાહુ થઈ ગઈ છે, હાહુ થઈ ગયું. હજી તમે તો સાવી નથી આપી. તો કે મને મારી સાસુએ હજી નથી આપી, હું તને ક્યાંથી આપું? બોલો, મૂકે જ નહીં ને મુવાહુથી, ધરતાણા જ કરે. કહો. દેવાનંદ સ્વામી કે સુખ સંસારી પાયમાં સારું મુવા લગી ધરતાણી, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. આ સંસારના સુખ પામવા માટે નગ્ન ધડીકા જ લીધા. 50 વર્ષે એમનો ચુક, હવે હાલો પાછા વળીને ભગવાનમાં જોડાઈ, ભગવાન ભજીએ. આ ખુરશીવાળાની વાત આવી, ભાઈ શું કહેવું તમારું? તો પછી ધ્રુવજીએ દીકરાને રાજ હોપી અને યમુનાના કિનારે ભક્તિ કરવા વહી ગયા. ભક્તિ કરી અંત સમયે ભગવાન એને તેડવા આવ્યા છે. મૃત્યુદેવના માથા ઉપર એક પગ મૂક્યો છે અને એક પગ ભગવાનના વિમાનમાં મૂક્યો છે. આ રીતે મૃત્યુ ઉપર પગ દઈને ધ્રુવજી ભગવાનના ધામમાં પહોંચ્યા છે. માટે ભગવાનના ભક્તોએ ભગવાનના ધામમાં જવું હોય, એમણે આ ધ્રુવજીની કથા જીવનમાં ઉતારવી જોઈએ. એ કથા આપણને જગાડે એવી છે, આપણા રૂવાડા ખડા કરી દે એવી છે. કારણ કે ધ્રુવજીએ નાની ઉંમરમાં આટલું બધું તપ કરીને ભગવાનને રાજી કર્યા. પણ પૂર્વનો સંકલ્પ તો રાજ કરવાની પછી ઈચ્છા ન થઈ ભગવાનનું દર્શન થયું, પણ વાસના હતી તો કરવું પડ્યું રાજ. ભગવાન એને અટલ પદ આપવાની ઈચ્છા કરી છે, પછી ધામ આપી દીધું છે.